સંવત 1836ના મહાવદી એકાદશીને દિવસે સ્વામી શ્રી સહેજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ આથમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ગાદી તકિયા નખાવીને બિરાજમાન હતા ને ધોળો ખેશ પહેર્યો હતો અને જરિયાની છેડાવાળો કસુંબલ રેંટો ઓઢ્યો હતો અને આસમાની રંગનો જરિયાની રેશમી ફેંટો માથે બાંધ્યો હતો ને પોતાના મુખારવિંદ આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. વાલા ભક્તો, મન ચંચળ છે અને એટલા માટે જ્યારે પણ આત્મકલ્યાણનું સાધન કરતા હોઈએ, પછી એ પૂજા કરતા હોઈએ, કથા શ્રવણ કરતા હોઈએ, કીર્તન ભક્તિ કરતા હોઈએ, તો એના માટે શાસ્ત્રનો મત છે કે મનને વિષયવાસનાથી નિવૃત્ત કરાવી અને ભગવાનના સ્વરૂપની અંદર પોરવવી જોઈએ. તો જ એ આપણી ભક્તિ, આપણી કરેલી સેવા, આપણી પૂજા એ ભગવાન સુધી પહોંચતી હોય છે. અને એટલે દરેક વચનામૃતનું શ્રવણ કરતા પહેલા મનને આપણે એકાગ્ર કરવું જરૂરી છે. એટલા જ માટે પૂર્વાર્થ પ્રતારમાં વચનામૃતની અંદર ભગવાનના સ્વરૂપનું નિરૂપણ કરવામાં આવેલું છે. આપણી મનની ઇન્દ્રિયોને, આપણા મનની વૃત્તિઓને આપણે ભગવાનના એ સ્વરૂપની અંદર પોરવી અને એકાગ્ર ચિત્ત થઈ જે ભાવથી ભગવાનના સમકાલીન સમયની અંદર નંદ સંતો અને ભગવાનના ભક્તો એ ભગવાનના દિવ્ય વાણીને શ્રવણ કરવા માટે તત્પર થઈ અને ચાતકની જેમ એ ભગવાનના સ્વરૂપની અંદર મનને પોરવીને ભગવાનના મુખે નીકળતા વચનોને શ્રવણ કરતા હતા, એ જ ભાવ આપણે પણ જીવનની અંદર દ્રઢ કરીને આપણા મનને એ દરબારગઢની અંદર વાસુદેવ નારાયણના મંદિરની આગળ આથમણા દ્વારનો જે ઓરડો છે એની ઓસરીની અંદર ભગવાન ગાદી તકિયા ઢોલિયા ઉપર બિરાજમાન છે અને સર્વ ધોળો મહારાજે કેશ ધારણ કર્યો છે, જરિયાની છેડાવાળો કસુંબલ રેંટો એ મહારાજે ઓઢ્યો છે અને આસમાની રંગનો માથે જરિયાની રેશમી ફેંટો એ મહારાજે બાંધ્યો છે અને એવા સુંદર સ્વરૂપના દર્શન કરતા કરતા આપણે ભગવાનના એ મુખે નીકળતા વચનો એનું આપણે શ્રવણ કરીએ. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંદમાં જનક રાજા અને નવ યોગેશ્વરના સંવાદે કરીને કયા જે ભાગવત ધર્મ તેનું જે પોષણ તે કેમ થાય? સત્સંગની માં સદગુરુવર્ય મુક્તાનંદ સ્વામી ભગવાન શ્રીહરિને એક સુંદર અને અત્યંત ઉપયોગી જીવનની અંદર આપણને દરેકને ખૂબ જ સાર્થક કરાવે એવો પ્રશ્ન એ સર્વ સત્સંગ સમાજ વતી એ મહારાજને પૂછેલો છે. ભગવાનની સન્મુખ જ્યારે કથા વાર્તા થતી હોય મહારાજનો પણ એ આગ્રહ રહેલો છે કે જે શાસ્ત્ર પ્રમાણિત વાત હોય, જે શાસ્ત્ર પ્રતિપાદિત વાત હોય, તમે શિક્ષાપત્રી વાંચો ત્યારે પણ મહારાજે એમાં લખ્યું છે, સદા મહારાજે શિક્ષાપત્રીની અંદર વર્ણન કર્યું છે, સત્શાસ્ત્ર પ્રતિપાદિતા, જે સત્શાસ્ત્રોએ પ્રતિપાદિત કરેલો છે. એટલે શાસ્ત્રને આધારે જ્યારે વાતને સમજીએ ત્યારે એનો પાયો મજબૂત થાય છે. એ ધ્યાનમાં રાખીને મુક્તાનંદ સ્વામીએ મહારાજને પ્રશ્ન પૂછ્યો છે કે શ્રીમદ ભાગવતના એકાદશકની અંદર રાજા જનક અને નવ યોગેશ્વરનો સંવાદનું વર્ણન આવે છે અને તેને એમાં જે ભાગવત ધર્મ કહ્યો છે એનું પોષણ કેમ થાય? અને બીજો પ્રશ્ન પાછળને પાછળ કર્યો છે જે જીવ માટે, આપણા સૌ માટે અત્યંત જરૂરી છે અને વળી જીવને મોક્ષનું જે દ્વાર તે ઉગડે એ કેમ થાય, જીવાત્માને મોક્ષની પ્રાપ્તિ કેમ થાય, મોક્ષનું દ્વાર કેમ ઉગડે, જે આપણા સૌનો દાખલો છે. પહેલા ભક્તો, શ્રીમદ ભાગવતની અંદર એકાદશ સ્કંદની અંદર બીજા અધ્યાયમાં આ પ્રસંગનું સુંદર વર્ણન કરેલું છે. પ્રસંગ એવો છે કે એક વખત દેવર્ષિ નારદજી એ ભગવાન કૃષ્ણના દર્શનની અમિષથી, એના ઈચ્છાથી એ દ્વારકાપુરીને વિશે પધાર્યા છે અને જ્યારે દ્વારકાપુરીની અંદર નારદજી નિવાસ કરતા હતા ત્યારે એક દિવસનો પ્રસંગ છે, તે વસુદેવજીના ભવને પધાર્યા અને વસુદેવજીને ત્યાં જ્યારે નારદજી પધાર્યા ત્યારે વસુદેવજીએ નારદજીનું ખૂબ ભાવભર્યું સ્વાગત કર્યું છે, એમને સન્માનિત કર્યા છે અને નારદજીને વસુદેવજીએ એક પ્રશ્ન સુંદર કર્યો છે અને એ પ્રશ્નના પરિણામ સ્વરૂપે નવ યોગેશ્વરો અને રાજા જનકની કથા એ નારદજીએ વર્ણન કરી છે ભાગ ભાગવતની અંદર આ એકાદશ કરની અંદર દ્વિતીય અધ્યાયની અંદર આ પ્રસંગ બહુ સુંદર રીતે નિરૂપણ કરેલો છે. આપણે એને સંક્ષિપ્તની અંદર સમજવા પડીએ તો વસુદેવજીએ જયારે નારદજીને આગમન થયું ત્યારે ભાવ વિભોર થઈ એમનું અભિવાદન કરી અને નારદજીને વસુદેવજીએ એ પ્રશ્ન પૂછ્યો છે, હે બ્રહ્મન સ્તતાપી પૃચ્છામો ધમાન ભાગવતાસ્તવમ યજ શ્રુત્વા શ્રદ્ધાયા મત્યોર મુચ્યતે સર્વોત ભયાત. હે બ્રહ્મન મુનિ, તમારા આગમનથી હું અતિ પ્રસન્ન થયો છું, આપના દર્શનથી હું ધન્ય થયો છું. તથાપી હે બ્રહ્મન તથાપી પૃચ્છામો, વસુદેવજી એમ નારદજીને કહે છે કે તથાપી આપના આગમનથી હું કૃતાર્થ થયો છું, પરંતુ હું ભાગવત ધર્મ સંબંધી પ્રશ્ન પૂછવા માંગુ છું. જેને સાંભળીને જેને શ્રદ્ધાપૂર્વક યજ શુદ્ધવા જેને શ્રદ્ધાપૂર્વક શ્રવણ કરવાથી મુચ્યતે સર્વતો ભયાત, જે શ્રવણ કરવાથી જેને અનુસરણ કરવાથી જેને શરણ જવાથી સંસારના સર્વ ભય, અને સંસારનો ભય એટલે કયો ભય, તો કાળ કર્મ અને માયાનો, જન્મ જન્માંતરના ભટક ફેરામાં ભટકવાનો, મોહ માયાના બંધનનો, અને જે કર્મ બંધન છે એ તમામ જે કર્મ બંધનના પાશમાંથી આજ બધા સંસારના ભય છે, તો એવા સંસારના ભય થકી મુકાવે, મુચ્યતે સર્વતો ભયાત, આવા સર્વ પ્રકારના ભયથી મુક્ત કરાવે એવો ભાગવત ધર્મ, એવા. અને સુખદેવજી ભાગવતજીની અંદર વાત લખી કે ગજન નૈવ કૃત. હે રાજન, સુખદેવજી વાત સમજાવે છે કે જયારે બુદ્ધિમાન એવા વસુદેવજીએ ભગવાન સ્વરૂપ અને ગુણ, આ ભાગવત ધર્મનું નિરૂપણ છે, ભગવાનના સ્વરૂપો અને ભગવાનના ઐશ્વર્ય ગુણો એનું વર્ણન થાય, પ્રાપ્ત થાય, એનું સાનિધ્ય મળે એવો જે ધર્મ એ ભાગવત ધર્મ છે. અને એટલા માટે સુખદેવજી કહે છે, હે રાજન બુદ્ધિમાન એવા વસુદેવજીએ જયારે ભગવાનના સ્વરૂપ અને ગુણ વગેરેના હેતુથી પ્રશ્ન કર્યો ત્યારે નારદજીએ ભગવાનના પ્રીતસ્તમઃ દેવ ઋષિ હરે, પ્રીતિએ ભગવાન શ્રીહરિના જે સ્મરિતો પરિતો ગુણો, જે ભગવાનના કલ્યાણકારી એવા જે ગુણો છે એને પ્રીતિએ કરી સ્મરણ કરી અને પછી વસુદેવ એમને વાતની શરૂ કરી છે. અને એ વાતની અંદર જે સત્શાસ્ત્રોએ પ્રતિપાદિત કરેલા જે પરમાત્માના ગુણો છે, જે રાજા જનક અને જે યોગેશ્વરના સંવાદના માધ્યમથી પ્રસ્થાપિત થયા છે, એવા તે વિદશાસ્ત્રોમાં નિરૂપણ કરેલા એવા જે ભગવાનના ધર્મ અને ભગવાનના ગુણો એનું નિરૂપણ એ ત્યાં આગળ બહુ વિસ્તારપૂર્વક નારદજીએ કરેલું છે. અને એ પ્રસંગને ભગવાન અહીંયા આગળ અહીંયા યાદ કરે છે. મુક્તાનંદ સ્વામી એ પ્રસંગની અહીંયા નોંધ લીધી છે અને એ પ્રસંગને આધારિત આ પ્રશ્ન, આ બેકગ્રાઉન્ડ એટલા માટે આપણે સમજવું પડે કે પ્રશ્નને સમજવા માટે પ્રશ્ન સેના પરિપ્રેક્ષમાં પૂછવામાં આવ્યો છે એ પણ આપણે જો સમજીએ તો પ્રશ્નનો યથાર્થ અર્થ સમજી શકશું અને પ્રશ્નનો ઉત્તર પણ યથાર્થપણે સમજી શકશું. આપણે પુનઃ પ્રશ્નને એક વખત જોઈએ. મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું, પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ શ્રીમદ ભાગવતમાં એકાદશ સ્કંદમાં જનક રાજા અને નવ યોગેશ્વરના સંવાદે કરીને કયા જે ભાગવત ધર્મ, એટલે અહીંયા આગળ જે ભગવત પ્રાપ્તિ મોક્ષ પ્રાપ્તિને અર્થે સ્વયં ભગવાને પ્રવૃત્તાવેલો ધર્મ માર્ગ, જે ભગવાનની પ્રાપ્તિ સુધી ભગવાન સુધી જીવાત્માને પહોંચાડે પદ્ધતિ, એવો જે ધર્મ તેને ભાગવત ધર્મ તરીકે શાસ્ત્રોની અંદર બિરદાવવામાં આવ્યો છે. તો જે યોગેશ્વર અને જનક રાજાના સંવાદે કરીને જે ભાગવત ધર્મની સ્થાપના, એટલે શાસ્ત્રોએ પ્રતિપાદિત કરીને જે વસ્તુને સ્વીકારી છે અને નિરૂપણ કરેલી છે, એવા ભાગવત ધર્મ તેનું પોષણ કેમ થાય, અહીંયા ભાગવત ધર્મના પોષણની વાત છે. હવે આપણને એના અર્થને પણ સમજી લઈએ. ભાગવત ધર્મનું પોષણ બે પ્રકારે, એક પોતાના જીવનની અંદર ભાગવત ધર્મનું પોષણ થાય, જીવાત્માના પોતાના જીવનની અંદર ભાગવત ધર્મનું પોષણ થાય, અને આપણા દ્વારા ધર્મનું રક્ષણ થાય. કારણ કે વેદની શ્રુતિ છે કે ધર્મો રક્ષેતી રક્ષત, જીવાત્માનું જીવનની અંદર રક્ષણ કેમ થાય, તો આપણા દ્વારા ધર્મનું રક્ષણ થાય. કેવી રીતે? આચરણ દ્વારા, આપણા સિદ્ધાંતોને અનુસરવાથી આપણા જીવનની અંદર જો ધર્મનું રક્ષણ થશે તો એ ધર્મ દ્વારા ધર્મ આપણું રક્ષણ કરશે. એ ધર્મ એ આપણું શેનાથી? જે પ્રશ્ન, એટલા માટે મેં પ્રશ્નની અંદર આ પ્રશ્ન પૂછ્યો, મુચ્યતે સર્વતો ભયાત, ધર્મ આપણું શેનાથી રક્ષણ કરશે? વસુદેવજીએ પ્રશ્ન જે પૂછ્યો છે એનો સંદર્ભ સમજવો જરૂરી છે. ભાગવત ધર્મનું પોષણ કેમ થાય એની પાછળનો હેતુ એ છે, બ્રહ્મન સ્તતાપી પૃચ્છામો ધર્માન ભાગવતોસ્તવમ યત શ્રુત્વા શ્રદ્ધયા મત્યો મુચ્યતે સર્વતો ભયાત. જે સંસારના સર્વ ભય, સર્વ ભયની અંદર કાળ, કર્મ, જન્મ, મરણ, કર્મ બંધન, માયાના બંધન આદિ તમામ જે ત્રિવિધ તાપ, એના બંધન, એના ભય, એ તમામ પ્રકારના ભયથી મુચ્યતે, જેનેથી નિવૃત્તિ કરાવે, મુક્ત કરાવે એવો જે ધર્મ, એ ધર્મને જે પરમાત્મા સુધી જીવ ધર્મની પ્રાપ્તિનો હેતુ છે. અને એટલા માટે એનું રક્ષણ જો આપણે કરશું આ જીવનની અંદર, એ સદ્ધર્મનું જો સ્થાપન કરશું, એનું રક્ષણ કરશું, તો એના તમામ પ્રકારના ભયથી જીવાત્માની મુક્તિ થશે. એટલે જીવાત્માને ધર્મ બ્રહ્મ ભાગવત ધર્મનું પોષણ થાય છે. ઘણા એનો અર્થ એવો થાય કે ભાગવત ધર્મને બળ આપવા માટે પ્રચાર કરવાની વાત છે, પણ પ્રચાર કરવાની માત્ર વાત નથી, ભાગવત ધર્મને અનુસરવાની વાત છે, ભાગવત ધર્મના શરણે જવાની વાત છે, અને એના દ્વારા અહીંયા આગળ પોષણની પ્રાપ્તિ થાય. એટલા માટે મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન અહીંયા આગળ બહુ સુંદર રીતે આપણા માટે પૂછ્યો છે કે ભાગવત ધર્મ તેનું જે પોષણ તે કેમ થાય, આપણા જીવનની અંદર ભાગવત ધર્મનું પોષણ કેમ થાય, અને આપણા દ્વારા ધર્મનું રક્ષણ પણ કેવી રીતે કરી શકાય, અને એના ફળ સ્વરૂપે જે બીજી પ્રાપ્તિ અહીંયા આગળ પ્રશ્નની અંદર બતાવી છે, અને વળી જીવને મોક્ષનું જે દ્વાર તે ઉઘાડું કેમ થાય, જીવ માટે જે પરમ લક્ષ્યની પ્રાપ્તિ છે, જે પરમ ધ્યેયની પ્રાપ્તિ છે, એ ધ્યેય છે પરમાત્માનું ધામ, અને એ મોક્ષ, એ મોક્ષની પ્રાપ્તિ જીવાત્માને કેમ કરીને થાય, એવો સુંદર પ્રશ્ન પૂછ્યો છે મુક્તાનંદ સ્વામીએ. એટલે એના અનુસંધાનની અંદર પછી શ્રીજી મહારાજે પ્રશ્નનો ઉત્તર કર્યો છે. આ વસુદેવજી અને જે નારદજીનો સંવાદ, જેની અંદર જનક રાજાને નવ યોગેશ્વરના સંવાદનો ધાર, એનો આધાર લઈને અહીંયા આગળ ભાગવત ધર્મનું પોષણ અને મોક્ષના ધર્મનું પોષણ એ જીવાત્માને કેમ સરળતાથી પ્રાપ્ત થાય, એનો અહીંયા આગળ ઉલ્લેખ કરવામાં મહારાજે અહીંયા આગળ એનો ઉત્તર કર્યો છે. એટલે જેના પરિપ્રેક્ષમાં પ્રશ્ન છે એના પરિપ્રેક્ષની અંદર જ મહારાજે અહીંયા ઉત્તર કર્યો છે. એ આપણે જયારે ઉત્તર સમજીશું એટલે આપણને ખ્યાલ આવશે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, સ્વધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને મહાત્મા જ્ઞાન તેણે સહિત જે ભગવાનની ભક્તિ, અહીંયા મહારાજે વિશેષણો આપ્યા છે, ગુણ બતાવ્યા છે. સ્વધર્મ, સ્વધર્મ જે ગુણ સંપન્ન, સ્વધર્મ એટલે થાય કે પોતાના વર્ણ આશ્રમ, પોતાના સંપ્રદાયની મર્યાદા, ધર્મની મર્યાદા એને અનુસરતા હોય, જે સ્વધર્મ આચરણી આચરિત હોય એવા સ્વધર્મ. જ્ઞાન, જ્ઞાનનું વિશેષણ પણ આપણે શાસ્ત્રો થકી સમજ્યા છે, જે પોતાના જીવાત્માને આત્મનિષ્ઠાનું જ્ઞાન હોય, જે ત્રણ પ્રકારના જે શરીર, એ સ્થૂળ સૂક્ષ્મને કારણ શરીરથી પર થઈને પોતાના આત્મ સ્વરૂપને જેને જ્ઞાન થયું હોય, અને આત્મ સ્વરૂપનું જ્ઞાન આપણે પૂર્વે વચનામૃતની અંદર સમજ્યા હતા, આત્મ સ્વરૂપનું જ્ઞાન એ પરિપૂર્ણતા નથી, પણ આત્મ સ્વરૂપના જ્ઞાનની અંદર જે બ્રહ્મ સ્થિતિ મહારાજે બતાવી, એ બ્રહ્મ સ્થિતિને પામીને, એ બ્રહ્મ ભાવને પામીને, અનુભવ કરીને પછી પરબ્રહ્મની નિત્ય સેવા પરાયણ રહેવાની જે રૂપી જ્ઞાન છે, અહીંયા એ જ્ઞાનની વાત કરી છે. એવા જ્ઞાન યુક્ત હોય અને દેહભાવ રહ્યો નથી, કારણ કે ત્રણેય દેહથી પર પોતાના ભાવને સમજે છે, આત્મભાવને સમજે છે, એટલે દેહ સંબંધી તમામ જે સંકલ્પ છે, સંકલ્પ વિકલ્પો છે, એ પણ એને ત્યાં નડતર ન થતા હોય, અથવા તો એને અવરોધ ન કરતા હોય એવું જેને જ્ઞાન છે, એવા જ્ઞાન અને વૈરાગ્ય, સંસારરૂપી તમામ વિષય વાસના સંબંધોથી જેને વૈરાગ્ય રહેલો છે, અને મહાત્મ જ્ઞાને તેને સહિત ભગવાનની ભક્તિ, આ ચોથું અંગ મહારાજે બતાવ્યું કે ભગવાનની ભક્તિની અંદર ન કેવળ પોતે ભગવાનની ભક્તિ મુખેથી કરતા હોય, પણ ભગવાનની ભક્તિ પરાયણ થઈને જ્યારે એ મહાત્મ સહિત ભગવાનની વિશેષતા સમજીને, ભગવાનનું મહિમા સમજીને અને ભગવાનને સર્વોપરી સમજીને ભગવાનની ભક્તિ પરાયણ જે કહેતા હોય, તેણે યુક્ત એવા જે ભગવાનના એકાંતિક સાધુ, તેના પ્રસંગ થકી, મહારાજે બહુ સુંદર અહીંયા ઉત્તર કર્યો છે. પહેલા મહારાજે ગુણ બતાવ્યા, સ્વધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને મહાત્મ જ્ઞાને સહિત એવી ભગવાનની ભક્તિ, એવા ચારે જે સાધનો છે એ સાધને યુક્ત હોય, અર્થાત કે એને અનુસરનારા હોય તેવા જે સાધુ, એવા જે ભગવાનના એકાંતિક સાધુ, એટલે અહીંયા આગળ જેનો સમાગમ અથવા તો જેના માધ્યમે કરીને આ સ્વધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભગવાનની મહાત્મ જ્ઞાને સહિત ભક્તિને બળ મળે એવા જે સાધનને યુક્ત એવા જે સંતો હોય, જે સર્વગુણ જેને કીધા એવા સંપન્ન જે સંતો હોય તેના પ્રસંગે કરીને, કારણ કે મહારાજે પ્રથમના 38 ની અંદર આપણે જોયું કે માત્ર વૈરાગ્યનું સ્વરૂપ મહારાજ કીધું, દેહે કરીને મને કરીને પણ વૈરાગ્ય નિર્વાસનિક પણ રહેવું, માત્ર શરીરે કરીને જ વેશધારી કરીને જ વૈરાગી નથી પણ અંતરમનથી મને કરીને પણ નિર્વાસનિક પણ હોય, આવા જે શુભ સંસ્કારે યુક્ત જે સદપુરુષો હોય, સાધુ પુરુષ હોય, એકાંતિક સાધુ હોય, તેના યોગ થકી તેના પ્રસંગ થકી તેમાંથી ગુણ ગ્રહણ કરીને જ્યારે એ શુભ સંસ્કાર એ પોતામાં આવે, હમણાં આગલા વચનામૃતની અંદર જ આપણે ગુણગ્રાહીનો અર્થ સમજ્યા છીએ, આના પહેલાના વચનામૃતની અંદર જ આપણે ગુણગ્રાહીનો અર્થ સમજ્યા છીએ, તો આ પ્રસંગે કરીને, પ્રસંગનો અર્થ થાય એના યોગમાં આવવાથી, એનો સહવાસ કરીને, એની અંદરથી કંઈક ગ્રહણ કરીને, એવા ગ્રહણ કરીને, ગુણ ગ્રહણ કરીને, કેવા ગુણ? તો મહારાજે સર્વપ્રથમ ઉત્તરની શરૂઆત કરી સ્વધર્મ જ્ઞાન વૈરાગ્ય અને મહાત્મ જ્ઞાને સહિત ભગવાનની ભક્તિ, એવા ગુણ જેને શીખવાના છે, કારણ કે ભાગવત ધર્મનું પોષણ એના દ્વારા થાય છે અને એ અંગોને મજબૂત કરવા માટેનું જો સ્થાન હોય તો એવા સદપુરુષ જે હોય, એવા સાધુ ગુણે યુક્ત જે સદપુરુષ એકાંતિક સંતો હોય, એવા સત્સંગ હોય, એનો જ્યારે પ્રસંગ થાય ત્યારે તેનાથી શુભ સંસ્કારોને બળ મળે છે અને એ બળ દ્વારા જ્યારે જીવાત્મા એ સંસ્કારોને પોતાના આચરણમાં મૂકે છે ત્યારે એના જીવનની અંદર એ સંસ્કારોની દ્રઢતા થાય છે અને એ દ્રઢતા દ્વારા ભાગવત ધર્મનું પોષણ થાય છે. મહારાજ કે તેના પ્રસંગ થકી ભાગવત ધર્મનું પોષણ થાય છે. બહુ સુંદર ઉત્તર મહારાજે ભાગવત ધર્મના પોષણનું આપણને સમજાયું. આના માટે આ હેતુને પણ સમજી રાખવો પડે, ભાગવત ધર્મનો હેતુ શા માટે પોષણની જરૂરી છે. જે પ્રશ્નની અંદર આપણે જોયો, મુચ્યતે સર્વતો ભયાત, સર્વ ભયથી મુક્ત કરાવવા માટે, અને મુક્ત એટલે ભગવાનના ધામની પ્રાપ્તિ કરાવી જીવાત્માને સંસારના બંધન રૂપી માત્ર તમામ જે ભય છે એ કાળ કર્મ ને માયાના ભયથી મુક્ત કરાવે, એ એનો હેતુ છે. અને એ હેતુ પમાણનાર, એનું ફળ આપનાર કોણ છે? વ્રત દાન તપ ક્રિયા ફલમ, જે વ્રત દાન તપ આદિ તમામ કર્મનું જે ફળ આપનારા છે એવા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે. અને એ નારાયણની પ્રસન્નતાની પ્રાપ્તિનું માધ્યમ શું છે? તો એના માટે વચનામૃત આપણને એમ સમજાવે કે સ્વધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભગવાનનું મહાત્મ જ્ઞાને સહિત જે ભક્તિ, એના દ્વારા એ પરમાત્માની પ્રસન્નતા, ભગવાનની કૃપા એ જીવાત્મા માટે ઉતરે છે અને એ સાધનોને દ્રઢ કરવા માટે આ હેતુ પ્રસંગનો હેતાના એટલા માટે મહારાજે લક્ષણ પહેલા બતાવ્યા. પ્રસંગનો હેતુ મિત્રતા નથી, પ્રસંગનો હેતુ ભયબંધી નથી, પ્રસંગનો હેતુ જોડે બેસીને પત્તા રમવા, જુગાર રમવા, વ્યસન કરવું, આ એનો હેતુ નથી. પ્રસંગનો હેતુ એના લક્ષણની અંદર બતાવેલો છે, જેના માધ્યમે કરીને સ્વધર્મ રહે, જેના માધ્યમે કરીને શુદ્ધ જ્ઞાન પ્રાપ્ત થાય, જેના માધ્યમે કરીને, જેના હેતુ સંગે પ્રસંગે કરીને વૈરાગ્ય સંસારરૂપી માયાના બંધનથી આગળ મુક્તિ થવાય અને જેના પ્રસંગે કરીને ભગવાનની મહાત્મ જ્ઞાને સહિત ભક્તિને પોષણ મળે, એ હેતુને પરિપૂર્ણ કરવા માટે એનો અર્થ એવો થાય કે ભગવાન પ્રાપ્તિ મોક્ષ ધર્મના સંરક્ષણ, મોક્ષ ધર્મના પોષણ રૂપ આ ચાર સાધન છે, ધર્મ ભક્તિ જ્ઞાન ને વૈરાગ્ય, એના દ્વારા મોક્ષ ધર્મની પોષણ મળે છે. અને એ લક્ષણને જ્યારે આપણે પોતાના જીવનમાં ગ્રહણ કરવા હોય તો એવા લક્ષણે યુક્ત જે સંત પુરુષ હોય, એકાંતિક સાધુ હોય, મુક્ત હોય, એવા જે સત્સંગી હરિભક્ત હોય, એવા સાધુ પુરુષ હોય, એનો જ્યારે જીવાત્માને પ્રસંગ થાય ત્યારે એના દ્વારા એ પોતાના જીવનની અંદર એ રહેલા જે ગુણો છે, ધર્મ ભક્તિ જ્ઞાન વૈરાગ્ય, એને દ્રઢતા પ્રાપ્ત થાય છે અને એવા દ્રઢતાના પરિણામ સ્વરૂપે, એવી દ્રઢતાના આચરણના પરિણામ સ્વરૂપે એ મોક્ષ ધર્મને પોષણ મળે છે. એટલે આ પ્રસંગને અહીંયા આગળ આ રીતે ઉત્તરને સમજાવ્યો મહારાજે કે એવા ગુણે યુક્ત જે સંત, એકાંતિક સંત હોય, એવો સત્સંગ હોય, એવા મુક્ત હોય, એવા મુક્ત પુરુષોનો સમાગમ, એનો પ્રસંગ, અને એ પ્રસંગમાંથી ગુણ ગ્રહણીને પોતાના જીવનની અંદર રહેલું પરિવર્તન, પોતાના જીવનની અંદર દ્રઢતા જ્યારે જીવાત્માને થાય ત્યારે ભાગવત ધર્મનું પોષણ થાય છે. આપણને ઘણી વખત એમ થાય કે બાપુજી આવા શબ્દો તો અંદર લખ્યા નથી, પણ જો આ શબ્દ જો ન લખે, હું ભાગવતજીનું જ એટલા માટે હમણાં આગળ પ્રમાણ પણ બતાવીશ કે આ ઉદ્દેશ્ય એ ભગવાન સ્વામિનારાયણે એટલે જ્યારે ઉત્તરની શરૂઆત કરી એમાં મહારાજે પ્રથમ લક્ષણો બતાવ્યા. જો આ હેતુ જો લક્ષણનો ન હોય, લક્ષણને પામવાનો હેતુ ન હોય તો લક્ષણ લખવાની જરૂર જ નહોતી. આ લક્ષણ એટલા માટે બતાવ્યા કે સમાગમનો હેતુ શું છે, સંતોના એકાંતિક સાધુના પ્રસંગનો હેતુ શું છે, સત્સંગનો હેતુ શું છે. તમે અહીંયા ધર્મકુળને ત્યાં આવો તો એનો હેતુ શું છે? ધર્મકુળને માત્ર વાહવા કરવા કે માત્ર તમારી ભાવનાઓને વાચા આપવા માટે તમે નથી આવતા, પણ એક અપેક્ષા છે કે અમે જ્યારે કોઈ ધર્માચાર્યને ત્યાં જતા હોઈએ, અમે કોઈ સંતોને ત્યાં જતા હોઈએ, અમે કોઈ સત્સંગમાં જતા હોઈએ, તો એમાંથી અમારે શું ગ્રહણ કરવાનું છે. એ ઉદ્દેશને ધ્યાનમાં રાખીને ભગવાને ઉત્તરની શરૂઆત લક્ષણોથી કરી. સ્વધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને મહાત્મ જ્ઞાને સહિત ભગવાનની ભક્તિ, તેને યુક્ત જે એકાંતિક સાધુ હોય, એવી રીતે મહારાજે ઉત્તરની શરૂઆત કરી. એટલે એ ગુણેયુક્ત, અને ગુણેયુક્ત હોવાનો હેતુ શું છે? કારણ કે એ ગુણ એનામાં હશે તો એનામાંથી તમારામાં તમે શીખશો, તમને પોષણ મળશે. એનો અર્થ એવો થાય કે ગુણ દ્વારા એ ભગવત ધર્મને જ્યારે તમારા આચરણની અંદર આવે, દ્રઢતા થાય, ત્યારે તમારા ભાગવત ધર્મનું પોષણ થાય છે, ત્યારે તમારા ભાગવત ધર્મનું રક્ષણ થાય છે, જ્યારે એમાંથી એ પ્રકારના ગુણ શીખો. એટલે એ રીતે અહીંયા મહારાજે બહુ સુંદર ઉત્તર આપણને સમજાવ્યો છે. અને વળી મોક્ષનું જે દ્વાર, બીજો પ્રશ્ન, આ તો ભાગવત ધર્મનું રક્ષણ કર્યું, સંસારિક આપણી યાત્રા છે, એ યાત્રાની અંદર આપણું સંરક્ષણ થયું, પણ આ સંરક્ષણના ફળ સ્વરૂપે જે પ્રાપ્ત થતી એવી પરમાત્માની પ્રાપ્તિ, એવા મોક્ષ. એટલા માટે મેં શરૂઆતમાં કીધું ભાગવત ધર્મનો અર્થ એવો છે કે જે ધર્મ દ્વારા, જે આચરણ દ્વારા ભગવાનની પ્રાપ્તિ કરાવે, જે એવો પરમાત્માએ પ્રસ્થાપિત કરેલો માર્ગ, એનું નામ ભાગવત ધર્મ છે. જે માર્ગ ઉપર ચાલીને પૂર્વે પણ અનંત મુક્તો એ ભગવાનના ધામ સુધી પામ્યા છે, ભગવાનને પામ્યા છે, એવો જે પ્રશસ્ત થયેલો માર્ગ, જે સત્શાસ્ત્રોએ પ્રતિપાદિતાન, જે સત્શાસ્ત્રોએ પ્રતિપાદિત કરેલો છે, એવો જે સત્શાસ્ત્રનો માર્ગ જે ભગવાન સુધી જીવાત્માને પહોંચાડે, એવો જે માર્ગ, એનું નામ ભાગવત ધર્મ છે. અને એવા માર્ગનું પોષણ એ મહારાજે અહીંયા પ્રથમ ઉત્તરના ભાગની અંદર આપણને સમજાવ્યું કે એ રીતે ભાગવત ધર્મને પોષણ મળે છે. અને એના ફળ સ્વરૂપે જે જીવાત્માને મોક્ષની પ્રાપ્તિ થાય, તે એ મોક્ષની પ્રાપ્તિનો રસ્તો પણ મહારાજ અહીંયા સમજાવે છે. અને વળી જીવને મોક્ષનું જે દ્વાર, તે પણ એવા સાધુના પ્રસંગ થકી ઉગાડું થાય છે. મહારાજ અહીંયા પણ પુનઃ એ જ વાત સમજાવી કે અને જીવને મોક્ષનું જે દ્વાર, તે પણ એવા સાધુ, એવા એટલે પૂર્વે જે મહારાજે અલંકૃત કર્યા, સ્વધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને મહાત્મ જ્ઞાને સહિત ભગવાનની ભક્તિ, એને જેને જીવનમાં દ્રઢતાથી અનુસરતા હોય, એવા જે સાધુ, એવા સાધુના પ્રસંગ થકી કેવી રીતે ઉગાડું થાય છે, એ વસ્તુ બહુ સમજવા જેવી છે. મેં પહેલા પણ કીધું કે મિત્રતા કરવાથી, ભયબંધી કરવાથી એની અંદર એ ફળની પ્રાપ્તિ નથી થતી, પણ એનો હેતુ એટલા માટે ઉદ્દેશમાંથી આપણને જોવા મળે કે એવા ગુણો, સંસ્કારો એને આપણા જીવનની અંદર સિંચિત કરવાથી, આપણા અંદર રહેલા દુર્ગુણો એનો ત્યાગ કરવાથી, અંતઃશત્રુઓનો ત્યાગ કરવાથી, મલિન ઘાટોનો ત્યાગ કરવાથી, વિકારોનો ત્યાગ કરવાથી, અને એવા જે સદાચાર આદિ જે સદગુણો છે જેના દ્વારા ભગવાન પ્રસન્ન થાય છે, ધર્મ, ભક્તિ, જ્ઞાન ને વૈરાગ્ય, એવા જે સંસ્કારો છે એને પોષણ આપવાના હેતુથી એવા સંતોના પ્રસંગ દ્વારા જ્યારે જીવાત્મા એને પોતાના આચરણમાં મૂકે છે, ત્યારે એને પોતાના જીવનમાં રહેલા જે દૂષણો છે એનાથી નિવૃત્તિ મળે છે, સદગુણોથી એ સિંચિત થાય છે, અને એવા સદગુણોના આચરણે કરીને ભગવત ધામ સુધી જીવાત્મા પહોંચે છે, એટલે મોક્ષનું દ્વાર ખુલે છે. મહારાજે બહુ સુંદર વાત અહીંયા આગળ સમજાવી, અને એની આગળ મહારાજ પછી આગળ સમજાવે છે તે કપિલદેવ, જે મેં વાત કરી કે આ સિદ્ધાંતના અંદર હેતુને પકડીને ચાલવાનું છે, અને હેતુ પકડવાની વાત પણ મહારાજ અહીંયા આગળ સ્પષ્ટતાથી આ વચનામૃતના માધ્યમથી આપણને સમજાવે છે. મહારાજે દ્રષ્ટાંત દીધું, તે કપિલદેવે ભગવાન દેવહૂતિ પ્રત્યે પૂછ્યું છે, પ્રસંગમ વજરમ પાષાણ આત્મનમ ન કવયો વિદુ સ એવ સાધુષુ કૃતો મોક્ષ દ્વારનો વૃતમ. શ્રીમદ ભાગવતજીના તૃતીય સ્કંદના 25મા અધ્યાયના આ શ્લોકને મહારાજ અહીંયા ટાંક્યો છે. શ્રીમદ ભાગવતના તૃતીય અધ્યાયનો 25મા, તૃતીય સ્કંદનો 25મો અધ્યાય, એનો મહારાજે અહીંયા આગળ આ શ્લોક ટાંક્યો છે. અને એનો અર્થ મહારાજે એવો સમજાવ્યો છે, જેવો એ જીવને પોતાના સંબંધીને વિશે દ્રઢ પ્રસંગ છે. અહીંયા મહારાજે બહુ સુંદર વાત સમજાવી, જેવો એ જીવ છે, પ્રસંગમ મજરમ પાશાત્મનઃ કવયો વિદુ, જેમ વિદ્વાનોનું એવું માનવું છે, ભાગવતજીનું એવું મત છે, અને મહારાજે પણ અહીંયા આગળ એની નોંધ લીધી ને એવું કીધું કે જેવો જીવને પોતાના સંબંધીને વિશે પ્રસંગ છે, એટલે સંબંધીને પોતાના સંબંધી, એટલે અહીંયા આગળ આપણે સ્પષ્ટીકરણ સમજવું પડે, આત્માનો સંબંધ નહીં. અહીંયા મહારાજ એ જીવને પોતાના દેહ સંબંધી જે પ્રસંગો થયા છે, દેહ સંબંધી પછી વિષય વાસનાનો યોગ થયો હોય, કૌટુંબિકનો યોગ થયો હોય, કોઈ માલ મિલકતમાં માન મોટપમાં યોગ થયો હોય, એવા દેહ સંબંધી જે જે વિષયો છે તેવા વિષયોનો જે દ્રઢ પ્રસંગ છે, દ્રઢ પ્રસંગ એટલે કે એની અંદર એ આત્મીયતા કેળવીને છે નાશવંત, પણ જીવાત્માની સમજણ શું એને સમજાવે છે, જીવાત્માનો યોગ એવો છે કે એવા યોગે કરીને એ જીવાત્મા એ વિષયની અંદર, એ સંબંધની અંદર, એ માનપાનની અંદર, એ દેહ સંબંધી જે નાશવંત બધા સંસારિક જે ભોગ છે એ ભોગની અંદર એ દ્રઢતાથી, એક આત્મીય ભાવથી, એકાત્મ ભાવથી ઓતપ્રોત થઈ જાય છે. એટલે અહીંયા આગળ મહારાજે લખ્યું તેને વિશે દ્રઢ પ્રસંગ છે, એની અંદર ઓતપ્રોત થઈ ગયો છે. જીવાત્મા અજ્ઞાનતાને કારણે, આવા ભાગવતજીનો મત એવું કહે છે કે જીવાત્મા અજ્ઞાનતાને કારણે જે પોતાના દેહ સંબંધી જે વિષયો છે, પછી એ સગા સંબંધી હોય, એ સાંસારિક મોટાપાદી હોય, તે વિષય વસ્તુ હોય, વાસનાઓ હોય, ઇન્દ્રિયોના જે ભોગ વિલાસ છે, એવા ભોગ વિલાસ હોય, કોઈ પણ સંબંધ જે પોતાના સંબંધે કરીને, દેહના સંબંધે કરીને જેનો યોગ થાય છે, તેને વિશે દ્રઢ પ્રસંગ છે. અર્થાત એની અંદર જીવાત્મા ઓતપ્રોત થઈ ગયો છે અને તેવો જે પ્રસંગ જો ભગવાનના એકાંતિક સાધુને વિશે થાય તો એ જીવનું મોક્ષ દ્વાર ઉઘાડું થાય છે. ભાગવતજી એમ કે છે કૃતો સાધુ સ એવ સાધુશું કૃતો મોક્ષ દ્વારાનો વૃતમ, એના મોક્ષનો દ્વાર ઉઘાડો થાય છે. ભલે ભક્તો, આ પ્રસંગને પણ, આ શ્લોકને પણ મહારાજે અહીંયા આગળ નોંધ લીધી છે, એને પણ આપણે જો વિસ્તારથી સમજીએ તો એ શ્લોકનો યથાર્થ આપણે અર્થ સમજી શકશું. મહારાજે જે અહીંયા કહેવા માંગે છે એનો ભાવ સમજ્યો. તો શ્રીમદ ભાગવતજીની અંદર સ્કંદ ત્રીજાની અંદર 25મા અધ્યાયની અંદર 17-23 સુધી આ વાત બહુ સુંદર રીતે નિરૂપણ કરી છે, અને હું એનું આપણે થોડી ઝલક લઈએ તો આ શ્લોક આપણને મહારાજ શું સમજાવવા માંગે છે એનો હેતુ આપણને સ્પષ્ટ થશે. ત્યારે ભાગવતજીમાં લખ્યું તદા પુરુષ આત્માનમ કેવલમ પ્રકૃતે પરમ નિરંતરમ સ્વજ્યોતિ રમાનમ ખંડિતમ જ્ઞાન વૈરાગ્ય યુક્તેન ભક્તિ યુક્તેન ચ આત્મનઃ પરિષ્યતિ ઉદાસીન પ્રકૃતિમ ચ હતોજસ્મ. ભલા ભક્તો, શ્રીમદ ભાગવતજી એમ કે છે ત્યારે જીવ, જે જીવાત્મા જ્ઞાન વૈરાગ્ય ભક્તિ યુક્ત હોવાથી, અહીંયા લખ્યું જ્ઞાન વૈરાગ્ય યુક્તેન ભક્તિ યુક્તેન ચ આત્મન, જે જીવાત્મા, જે આત્મા તે જ્ઞાન વૈરાગ્ય ભક્તિ થવાથી પોતાના આત્માને પ્રકૃતિથી પર, પ્રકૃતિથી એને પર એટલે માયાથી પર, ત્રણ પ્રકારના દેહથી પર એટલે બ્રહ્મસ્થિતિને, જે પ્રકૃતિથી પર કેવલમ પ્રકૃતે પરમ, તદ પુરુષ આત્માનમ કેવલમ પ્રકૃતે પરમ. ભાગવતજી એમ કે છે, ભગવાન શ્રીહરિ પણ અહીંયા વાતને સમજાવે છે કે એ રીતે જે જીવાત્મા તે ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ એને યુક્ત થવાથી પોતાના જે આત્માને પ્રકૃતિથી પર એટલે એકમાત્ર એ ભેદ રહિત સ્વયં પ્રકાશ અખંડ અને અનંત રૂપે જુએ છે. અહીંયા ભાગવતજી એમ કે છે નિરંતરમ સ્વજ્યોતિ રણીમાનમ ખંડિતમ અખંડિતમ, અખંડિતમ એટલે કે ખંડિત રહિત અને નિરંતર તે સ્વજ્યોતિ એટલે પોતાના એકમાત્ર બ્રહ્મ સ્વરૂપને દેહ રૂપે આત્મરૂપે પોતે નિષ્ઠાથી જ્યોતિમય એટલે પ્રકાશમય એને સ્વયં પ્રકાશ તરીકે અખંડ અને અનંત રૂપે જુએ છે. અને તે કેવું છે, પશ્યતિ ઉદાસીનમ પ્રકૃતિમ ચ હતો જસ્મ, કે જે ઉદાસીન રીતે, ઉદાસીન એટલે સંસારિક સુખ દુઃખના ભાવથી રહિત થઈ જાય છે, જ્યારે બ્રહ્મસ્થિતિ જીવાત્મા પામે પછી દેહ ભાવ નથી એટલે દેહ સંબંધી સુખ દુઃખનો પણ ભાવ નથી, એવો જે ઉદાસીન એટલે સુખ દુઃખના ભાવથી નિવૃત્ત થઈને એવો રહિત રહીને જે જીવાત્મા પોતાને જોવે છે તે, અને પ્રકૃતિને પણ એટલે માયાને પણ એના પોતાનાથી હીન માયિક અનુભવે છે એવો જીવાત્મા, આ કોણી જીવાત્માની સ્થિતિ બતાવી કે જે બ્રહ્મ સ્થિતિને પામ્યો હોય, જે પરમાત્માને આપણે મોક્ષના દ્વાર માટે મહારાજ અહીંયા ઉત્તર સમજાવે છે. એટલે મોક્ષ પ્રાપ્તિ થયા પછી, બ્રહ્મ સ્થિતિને પામ્યા પછી, પરબ્રહ્મની અંદર લીન થયા પછી, જીવાત્માને એકાત્મ ભાવ થયા પછી જીવાત્માની સ્થિતિ કેવી હોય, તો ભાગવતજીએ 17 અને 18 શ્લોકમાં એની અંદર વ્યાખ્યા કરી છે. અને એની પ્રાપ્તિ માટે મહારાજે બહુ સુંદર વાત સમજાવી છે, ન યુજમાનાય ભક્તાયામ ભગવતી અખિલાત્મની સદદ શોક્તિ શિવ પંથા યોગીનામ બ્રહ્મ સિદ્ધયે, યોગીઓ માટે આ યોગ સાધના, યોગ સાધના એટલે માત્ર જે આ આશ્રમની વાત નથી, પણ જે બ્રહ્મ સ્થિતિને પામવા માટે કર્મનિષ્ઠ છે એવા જે યોગીઓ છે તેવા યોગીઓને ભગવત પ્રાપ્તિના નિમિત્ત ભગવાનની જે ભક્તિ, એટલે અહીંયા નિમિત્ત પણ બતાવ્યું કે ન યુજાત્મ યુજમાનાય ભક્ત્યા ભગવતી અખિલાત્મની, જેને ભગવાનની પ્રાપ્તિ એ જ પરમ લક્ષ્ય છે અને એ લક્ષ્યની પ્રાપ્તિને પ્રાપ્ત કરાવવા માટે ભક્ત્યા ભગવતી, જે ભગવાનની ભક્તિ છે તે સમાન બીજો કોઈ ન યુજમાન્યાય જે એને બીજો કોઈ પંથા એને બીજો કોઈ માર્ગ નથી, આ જ શ્રેષ્ઠ માર્ગ છે શિવ પંથા યોગીના બુદ્ધ બ્રહ્મ સિદ્ધે આવા જે સિદ્ધિને પમાડનાર છે એના માટે કયો માર્ગ, જે ભગવાનની ભક્તિ. કેવી ભક્તિ? તો મહાત્મ જ્ઞાને સહિત ભક્તિ, ધર્મપરાયણ વૈરાગ્ય સહિત અને જે સ્વધર્મની અંદર આચરણ કરીને અને જ્ઞાને સહિત મહાત્મ જ્ઞાને સહિત એવી જે ભક્તિ, એનાથી શ્રેષ્ઠ બીજો કોઈ માર્ગ નથી. અને એવા જે યોગ કરનારા છે એના અનુસંધાને મહારાજે આ શ્લોક જે આપણે હમણાં વચનામૃતની અંદર વાંચ્યો, પ્રસંગમ મજરમ પાશમ આત્મનમ કવયો વિદુહ સ એવ સાધુ કૃતે મોક્ષ દ્વારમ અપાવૃતમ. ભગવાન અહીંયા કહે છે કે એ 20મો શ્લોક આ મહારાજે અહીંયા આગળ ટાંક્યો અને એનો પ્રસંગ મહારાજ બતાવ્યો કે લોકો, એનો પ્રસંગ, એનો યોગ, જે વિદુ લોકો, વિદુ એટલે કે જેને વિદ્વાન લોકો છે એનો એક મત છે કે જીવાત્માને પાશમ, જે આસક્તિ છે એ આત્માની સાથે અછેદ અને અભિન્ન છે. જીવાત્માને પ્રસંગની અને આસક્તિ, જે વ્યક્તિ કોઈ વિષયની અંદર આસક્ત થઈ જાય છે, કોઈ સંબંધની અંદર આસક્ત થઈ જાય છે અને એનો પ્રસંગ છે, આ બે કેવું છે? જીવાત્માને એકાત્મ ભાવે જોડે છે. ફરી વાતને સમજીએ, જીવાત્માને જે પણ વિષય છે, હવે અહીંયા આગળ ભેદ સમજવાનો છે એટલે ભેદને સમજતા પહેલા હેતુ સમજીએ. જીવાત્માને જેનો પ્રસંગ છે, નિત્ય યોગ છે, એ જીવાત્માને એકાત્મ ભાવે બાંધે છે. અને બીજું, જીવાત્માને એની અંદર મમત્વ છે, આસક્તિ છે, એ આસક્તિ દ્વારા એ જીવાત્માને એની સાથે બંધન થાય છે. અહીંયા આગળ સિદ્ધાંત આ બતાવ્યો, પ્રસંગમ મજરમ પાશમ આત્મનમ કવયો વિદુ, જે પ્રસંગ દ્વારા અને જેને આસક્તિ દ્વારા એ આત્માને પાશરૂપી, બંધનરૂપી થાય છે, એ કેવો યોગ? તો અહીંયા આગળ શ્લોકમાં નથી લખ્યું પણ એનો હેતુ આપણને સમજાયો. શેના આધારે? કે 16, 17, 18 ની અંદર આપણે જોયું, 17, 18, 19 શ્લોકની અંદર કે ભગવાનના ભક્ત માટે શ્રેષ્ઠ માર્ગ કયો છે? તો ભગવાનની પ્રાપ્તિનો નિમિત્ત જે ભક્તિ માર્ગ છે, જે ઉપાસના માર્ગ છે, જે ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિનો જે માર્ગ શાસ્ત્રોએ પ્રસ્તુત કર્યો છે એ જ ઉત્તમ માર્ગ છે અને એ માર્ગ સિવાયનો માર્ગ. એટલા માટે જ્યારે વચનામૃત આપણે શરૂ કર્યું ત્યારે મેં પહેલો શ્લોક વાંચ્યો કે જેને મુચ્યતે સર્વતો ભયાત, સર્વ ભય થકી નિવૃત્તિ માટેનો આ પ્રશ્ન છે અને એટલા માટે ભાગવત ધર્મ એનું પોષણ આવશ્યક છે. એ ભાગવત ધર્મને અનુસરવાથી મોક્ષ દ્વારની પ્રાપ્તિ થાય છે અને એવા મોક્ષ દ્વારની પ્રાપ્તિ માટેના અનુસંધાને આ 20મો શ્લોક છે. એટલે અહીંયા આગળ શબ્દો નથી લખ્યા પણ એનો અર્થ સ્પષ્ટ થાય છે કે જે એ સંગ કયો, એ આસક્તિ કઈ, તો સાંસારિક અને માયાના વિષયોનો જો સંબંધ થાય તો એ કેવો થાય? એ પાશમ, પાશ સમાન થાય, બંધનરૂપ થાય ભગવત. અને પાછી મહારાજ આગળ કહે છે, સ એવ સાધુ સાધુ સુકૃતો મોક્ષ દ્વારમ અપાવૃતમ. અહીંયા આગળ મહારાજ કહે છે કે જેવો વિષય, જેવી આસક્તિ, અને એ જ ભગવાન સ્વામિનારાયણે પણ વચનામૃતની અંદર આ શબ્દનો ઉપયોગ કર્યો. મહારાજ કહે છે કે ભગવાન શિયરી એમ બોલ્યા કે જેવો જીવને પોતાના સંબંધી વિષય દ્રઢ પ્રસંગ છે. અહીંયા આગળ મહારાજે એ જ શબ્દનો ઉપયોગ શબ્દની અંદર પણ મહારાજે એ જ વાતને સિદ્ધ કરી. મહારાજ કે જેવો પોતાને યોગ અને પ્રસંગ, પોતાના સંબંધી, પોતાના સંબંધી એટલે સંસારિક તમામ જે વિષયવાસના આદિ જે પણ છે, સંબંધો છે, તમામ સંસાર દેહ સંબંધી જે પણ સુખ વગેરે છે, એ તમામ ભૌતિક સુખની અંદર એનો પ્રસંગ, બંધન શું શેનાથી થાય છે? એના પ્રસંગથી થાય છે. અને બીજો શું? એના અંદર, એની અંદર આસક્ત થવાથી એનું બંધન થાય છે. તો એવા પ્રસંગ અને આસક્તિ જેવું સંસાર અને માયાના વિષયોના સંબંધી થાય છે અને બંધન કરતા થાય છે, તેવો જ ને તેવો, અહીંયા આગળ મહારાજે કીધું તેવો ને તેવો પ્રસંગ, એટલે એનો અર્થ થાય કે તેવો ને તેવો પ્રસંગ અને આસક્તિ જો સાધુ પુરુષને સાથે થાય તો મોક્ષ દ્વાર સમાન થાય છે. તે મોક્ષ દ્વાર જીવાત્માનો ઉગડે છે. એટલે જે ગુણે કરીને એ પરમાત્માના ધામની પ્રાપ્તિ થાય એવા ગુણ જીવનની અંદર આવે છે, એવો માર્ગ આપણો પ્રશસ્ત થાય છે, એવા લક્ષણો એવા સંસ્કારો આપણા જીવનમાં સિંચિત થાય છે. અને એટલા માટે લખ્યું સ એવ સાધુ સુકૃતો મોક્ષ દ્વારમ અપાવૃતમ. કેવી રીતે આપણને મનમાં એમ થાય કે પ્રસંગ કર્યો, એમની સાથે મળ્યા, કેમ છો, સારું છે, મજામાં છે, આપણે કદાચ રસોઈ આપી, ધોતિયા ઓઢાડ્યા, તો શું આપણું કલ્યાણ એમાં થઈ જાય? ભાગવતજી એમ એટલે મહારાજને મેં આ વાતને બહુ સમજવાની વાત લખી કે મહારાજે જેના અનુસંધાને પ્રશ્ન પૂછ્યો છે શ્રીમદ ભાગવતજીનો એકાદશમો સ્કંદ, અને એનો પ્રશ્ન એને આધારિત જે યોગેશ્વર અને જનક રાજા વચ્ચે જે સંવાદ થયો એના દ્વારા જે ભાગવત ધર્મનું નિરૂપણ થયું, અને એના પરિપ્રેક્ષની અંદર જે મોક્ષ દ્વારની ઉત્પત્તિ જે ઉગાડવક થવાનો જે રીત એ મહારાજે અહીંયા બતાવી, અને એના અનુસંધાને ભગવાન શ્રી હરિએ જે અહીંયા આગળ 20મો શ્લોક 25મા અધ્યાયનો મહારાજ અહીંયા આગળ જે નોંધ લીધી, એટલે એ અધ્યાયના જે 21મો શ્લોકથી આગળ આપણે જો અભ્યાસ કરીએ તો કેવી રીતે થાય એ પણ અહીંયા સ્પષ્ટ થાય છે. ત્યારે ભગવાન અહીંયા આગળ ભાગવતજી એમ કે છે, તિતિક્ષવ કારુણ્યા સુરદ સર્વ દેહી નામ અજાત શત્રવ શાંત સાધવ સાધુભૂષણ. અહીંયા આગળ મહારાજે કીધું એના પ્રસંગ દ્વારા કેવી પ્રાપ્તિ થાય, કેવી રીતે થાય, કારણ કે અહીંયા લખ્યું છે આપણે બધા દરેકે આપણને મહારાજે પણ સમજાવ્યું, સ એવ સાધુ શું કૃતો મોક્ષ દ્વાર અપાવૃતમ, એવા સાધુનો પ્રસંગ થાય. કેવો પ્રસંગ? જેવી આત્મીયતા અને આસક્તિ દેહ સંબંધી વિષયોમાં છે, દેહના સંબંધોમાં છે, એવી આસક્તિ, એવો જો આગ્રહ, એવો જો આત્મીયતા જો ભગવાનના સાધુ પ્રત્યે થઈ જાય, અથવા તો એમાં જે ઓતપ્રોતતા થઈ ગઈ, કારણ કે એમાં લખ્યું દ્રઢ આશ્રય, એવો દ્રઢ પ્રસંગ થાય કે એની અંદર ઓતપ્રોત થઈ જાય, એવું જેવું ઓતપ્રોતપણું એ સંસારિક વિષયમાં, કારણ કે જીવે પોતાને દેહ માન્યો છે અને દેહ માન્યો હોવાને કારણે દેહના સંબંધને સાર્થક કરે છે, તો એવો જો આત્મ સ્વરૂપ પોતાને સમજે અને આત્મ સ્વરૂપ સમજીને આત્મકલ્યાણને માટે જે માર્ગ છે એ માર્ગને જ્યારે અનુસરે ત્યારે એના માટેનો અહીંયા માર્ગ મહારાજ બતાવે છે. ત્યારે એ માર્ગને કેવી રીતે પ્રાપ્ત કરાય ત્યારે મહારાજે અહીંયા આગળ જે પણ અહીંયા ઉપર પણ મહારાજે લખ્યું સ્વધર્મ જ્ઞાન વૈરાગ્ય અને એકાંતિક મહારાજની મહાત્મ જ્ઞાને સહિત ભક્તિ, તો અહીંયા પણ ભાગવતજી પણ એ જ સિદ્ધાંતને આપણને સમજાવે છે. તિતિક્ષવ સહનશીલ હોય, કારુણિકા દયાળુ હોય, કરુણામય હોય, સુહૃદ સર્વદેહી નામ જે દેહ સર્વદેહી દેવ માટે નિરંતર હિત કરનાર હોય, સુહૃદ હોય, એનું હિત ઇચ્છનાર હોય, હિત કરનાર હોય, અજાત શત્રુવહ કોઈના માટે એને દ્વેષ કે રાગદ્વેષ કે શત્રુભાવ ન હોય, અને શાંત સ્વભાવનો હોય, અને સાધવ સાધુભૂષણ જે સરળ અને સાધુ આદર આપનાર હોય, પ્રકૃતિવાળા હોય એવા જે સાધુ. પછી આગળ 22મા શ્લોકની અંદર ભગવાન લખે છે મન્યને ન ભાવે ન ભક્તિ કુર્વંતે યે દ્રઢમ મત્કૃતે ત્યક્ત્વ કર્માણઃ ત્યક્ત સ્વજન બાંધવઃ. બીજું લક્ષણ મહારાજે બતાવ્યું જેને મયન્યેન, જેને મારાની અંદર, મારો એટલે ભગવાનની અંદર, ભાગવતજી એમ કે છે જેને મારામાં અનન્યેન ભાવેન, જે અનન્ય ભાવે કરીને ભક્તિ કુર્વંતે યે દ્રઢમ, અનન્ય ભાવ અને દ્રઢતાથી જે ભક્તિ કરતા હોય, એવા ગુણે યુક્ત, આપણે ઉપર જોયું સહનશીલ હોય, કરુણામય હોય, સરુદમ સર્વદેહી નામ જે સર્વ જીવ પ્રાણી માત્ર માટે હિત ઇચ્છનાર અને એના કાર્ય કરનાર હોય, અને અજાત શત્રુ જેના કોઈના માટે દ્વેષ નથી, કોઈના માટે રાગ નથી, કોઈના માટે શત્રુભાવ નથી, શાંત સ્વભાવ હોય, સાધુભૂષણ જેને હોય, એવા જે સત્પુરુષ હોય, અને એ પણ કેવા હોય તો મહારાજ આગળ 22મા શ્લોકની અંદર ભાગવતજી એમ કે છે કે મયન નેયન ભાવેન ભક્તિ કુર્વંતી યે દ્રઢમ, જેને મારામાં અનન્ય ભાવ અને દ્રઢતાથી ભક્તિપરાયણ રહેનારા હોય, અને મતકૃતે ત્યક્ત કર્માણ, મહારાજે બહુ સુંદર વાત લખી મતકૃતે મારા માટે ત્યક્ત કર્માણ, જેને મારા માટે સર્વ પ્રકારના જે વ્યવહારિક સાંસારિક જે કાર્યો છે, લૌકિક કાર્યો છે, એનો ત્યાગ કર્યો હોય, ત્યક્ત કર્માણમ સર્વ પ્રકારના સાંસારિક લૌકિક કર્મનો ત્યાગ કર્યો હોય, એવા ત્યક્ત કર્માણમ, અને ત્યક્ત સ્વજન બાંધવો, અને પોતાના સ્વજન દેહ અને દેહના જે બાંધવ એટલે સગા સંબંધી હોય તેનો પણ ત્યાગ કર્યો હોય, અર્થાત કે એવા જે સત્પુરુષો જેને સર્વ વિષયો આસક્તિ સંસારિક બંધન એમાંથી પોતાને નિવૃત્ત થઈ ગયા હોય, એવા નિવૃત્ત કર્મનો પણ ત્યાગ કર્યો હોય, સંસારિક કર્મનો પણ ત્યાગ કર્યો હોય, મતકૃતે ત્યક્ત કર્માણમ, મારા માટે જેને સાંસારિક કર્મોનો ત્યાગ કર્યો છે, સાંસારિક સંબંધનો ત્યાગ કર્યો છે, અને જે ભાવેન અનન્યેન ભાવેન ભક્તિ કુર્વંતી એ દ્રઢમ, જે મારી ભક્તિ અનન્ય અને દ્રઢ ભાવથી મારી ભક્તિ પરાયણ રહેતા હોય, ઉપર બતાવ્યા એ પ્રમાણે જેને એવા સંસ્કાર એવા લક્ષણે યુક્ત હોય એવાથી. અને હજુ મહારાજ આગળ 23 ના ભાગવતજી એમ કે છે, મદાશ્રયા કૃત મુષ્ટા શ્રુવંતી કથનીય ચ તપનિંત વિવિધા તપા નૈતાની મદગત ચેતસ. ભગવાન ભાગવતજી એમ કે છે, અને મારા આશ્રયમાં રહીને, મેં એટલા માટે પૂર્વે પણ કીધું કે પ્રસંગનો હેતુ બહુ સમજવા જેવો છે. આ પ્રસંગ કરવાથી શું થાય, જે ભગવાન શ્રીહરી પણ અહીંયા આગળ સમજાવે છે, એ ભાગવતજીનો મહારાજ અહીંયા મર્મ સમજાવ્યો છે. સ એવ સાધુષુ કૃતો મોક્ષ દ્વાર અપાવૃતમ, એ મોક્ષ દ્વારને ખોલનારા થાય, એનાથી મોક્ષ દ્વારનો ઉગાડો થાય એવા સાધુના પ્રસંગ દ્વારા. અને કેવી રીતે થાય એ ભગવાન વાસુ ભગવાન ભાગવતજી એમ અહીંયા આગળ આપણને સમજાવે છે. ભગવાન કહે છે કે મદાશ્રયા કથા મૃષ્ટા શ્રુવંતી કથનીય ચ તપંતી વિવિધ તપા નૈતાન મદગત ચેતસ. કે હે ભક્તો, ભગવાન અહીંયા આગળ એમ સમજાવે છે, અને મારા આશ્રયમાં રહીને કથા શ્રવણ કરે. અહીંયા આગળ ભગવાને કીધું મદાશ્રયા, મારા આશ્રયમાં, મદાશ્રયા મારા આશ્રયમાં, જે જીવાત્મા એ ભગવાનના આશ્રયમાં રહીને કથા મિષ્ટામ શૃણવંતી, જે કથાનું શ્રવણ કરે, અને કથંતી ચ કથયંતી ચ. ભાગવતજી એમ કે છે કે જે મારા આશ્રયમાં રહીને ભગવાનની કથાનું શ્રવણ અને કીર્તન કરે. આ વાતને બહુ સમજવા જેવી છે, એટલે હેતુ હું સમજાવું છું વારે વારે. પ્રસંગનો હેતુ સમજવા જેવો છે. પ્રસંગનો હેતુ ભગવાન સ્પષ્ટ સ્વયં ભાગવતજી એમ કે છે કે મદાશ્રયા, મારા આશ્રયમાં રહીને કથા શ્રવણ અને કથયંતી ચ, જે એને કથાનું ગાન કરે, કીર્તન કરે કથા વાર્તાનું. કયા કથા? તો ભગવાનની કથા, ભગવાનના લીલા ચરિત્રો, ભગવાનના ઉપદેશો, ભગવાનના સિદ્ધાંતો, એની કથા, એનું શ્રવણ અને કીર્તન જે કરે, અને મારામાં ચિત્તને સર્વતા પૂર્વી રાખ્યું હોય તેને સંસાર રૂપી તપંતી વિવિધ સ્તાપઃ નૈતાન મદગત ચેતસી, જેને હૃદય એ રીતે મારામાં સ્થિર કરી રાખ્યું હોય, જેને આત્માને ચિત્તને ચેતસી ચેતસઃ, જેને મારામાં ચિત્તને એવી રીતે એકાત્મ ભાવથી પોરવી રાખી દીધું હોય, કેવી રીતે મારી કથા શ્રવણ કીર્તન કરવાની અંદર એ લીન થઈ ગયા હોય, મારા સ્વરૂપની અંદર, મારા વિષયની અંદર, મને વિષય માનીને, સંસારના વિષયોનો ત્યાગ કરીને, સંસારના સુખોના વિષયોને સંકલ્પોનો ત્યાગ કરીને, સંસારના સંબંધોના વિષયો જે સુખ છે એના સંબંધને, એના સંકલ્પોનો ત્યાગ કરીને, મારામાં મત ચિત્તને પોરવીને, જે મારા આશ્રયમાં આવીને મારી કથાનું શ્રવણ કરે, મારા ગુણ કીર્તન કાય કથયંતી ચ, જેને ગુણાનુવાદ ભગવાનનું નામ સ્મરણ કરે એવા જીવાત્માને તપંતી વિવિધ સ્તાપ નૈતાન, મારા કહે છે કે એવાને જે સંસારરૂપી જે વિવિધ તાપ છે, સંસારના વિવિધ તાપ છે, ત્રિવિધ તાપ છે, વિવિધ તાપ છે, તે તાપ તપાવી શકતા નથી. અને એની આગળ 24 શ્લોકની અંદર ભાગવતજી એમ કે છે, તે એ તે સાધવ સાધવી સર્વ સંગ વિવર્જિતા સંગસ્તતેશૈવ પ્રાપ્ય સંગ દોષ દોષ હરાહિતે. ભાગવતજી એમ કે છે, હે સાધવી, હે સાધવી, ઉપરોક્ત સર્વ પ્રકારના સંગ, એટલે ઉપરોક્ત સર્વ પ્રકારના સંગ એટલે કયા? માયિક સંગ, જે આપણે ઉપર વિચાર્યા, જે આપણે જોયા કે પોતાના બંધુ બાંધવ, વિષય વાસના, કર્મ, સંસારના સર્વ કર્મ, એવા તમામ કર્મના જે યોગ છે, એવા તમામ પ્રસંગોનો જેને ત્યાગ કરનાર જે સાધુ કયા છે, અને તેમના સંગની ઈચ્છા કરવી કેમ છે? તે સંગ સંગ દોષ હરાહિતે, તેના સંગથી સર્વ દોષ નિવારણ થાય છે. આ હેતુ છે પેલા. આ વચનામૃતનો હેતુ છે, પ્રસંગનો હેતુ છે, જે સંગથી તમારામાં રહેલા દોષ હણાય, તમારા દોષ હરાય, કે સંગસ્તેશા તે સ્વસ્તે પ્રાપ્ય. હે રાજન, તમારે એમના સંગની પ્રાર્થના કરવી, એનો સંકલ્પ કરવો, એના માટે આદર કરવું, અને કારણ કે સંગ દોષ હરાહિતે, એના દ્વારા તમારા સર્વ પ્રકારના જે દોષ છે, કેવા દોષ? સંસારિક મોહ માયા બંધનના દોષ, એવા દોષની નિવૃત્તિ થાય, અને એટલા માટે એમના સંગની ઈચ્છા તમારે કરવી, એવા સાધુના પ્રસંગથી આવા દોષ નિવારણ થાય છે. અને કેવા ગુણ આવે છે? ધર્મ, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય ને ભાગવત ધર્મને પોષણ મળે છે. અને એટલા માટે વાલા ભક્તો અહીંયા આગળ ભાગવતજી એમ કે છે, સંતા પ્રસંગાન મમ વીર્ય સંવાદો ભવંતી રત્યકર્ણ રસાયણ કથા તજજ્યોષણાદાશ્રપ વર્ગ વર્તમની શ્રદ્ધા રીતિ ભક્તિર્નુક્રમિષ્યતિ. ભાગવતજી એનો હેતુ પણ એનો સુંદર બતાવે છે. તેવા પુરુષના સમાગમથી, એવા પુરુષ આપણે હમણાં જે જોયા, મહારાજે કીધું એકાંતિક સાધુ, એવા એકાંતિક જે સાધુ ધર્મ ભક્તિ જ્ઞાન પરાયણ જે સંતો છે, એવા સંતોના પ્રસંગથી શું પ્રાપ્તિ થાય એના દ્વારા. એટલે આ વસ્તુને પુનઃ એક વખત સમજીએ, પ્રાપ્તિ મોક્ષ દ્વારની છે અને મોક્ષ દ્વારની પ્રાપ્તિનો હેતુ ભગવાન અહીંયા આગળ સંત સમાગમ બતાવે છે, સત્સંગ બતાવે છે. તો એની પાછળનો કારણ પણ સમજવું પડે અને એનો હેતુ ભગવાને ભાગવતજીએ અંદર 25મા શ્લોકની અંદર કહ્યું છે કે એવા સંત પુરુષોના સમાગમથી મારા ઐશ્વર્ય પરાક્રમ વીર્ય, અહીંયા મહારાજે શબ્દ ભગવાન ભાગવતજીએ શબ્દ વાપર્યો છે, સંતા પ્રસંગાન મમ વીર્ય સંવિદો, મારા વીર્ય, વીર્ય એટલે પરાક્રમ, મારું ઐશ્વર્ય, મારો પૂર્ણ પ્રતાપ. ભગવાનનું વીર્ય એટલે શુરવીરતા, આમ તો એનો અર્થ થાય છે પરાક્રમ, એવો અર્થ થાય છે. પણ પરમાત્માનું પરાક્રમ એટલે પરમાત્માનું સર્વોપરીપણું, એ પરમાત્માનું પરાક્રમ છે. ભગવાન કહે છે, તેવા સત્પુરુષોના સમાગમથી મારા ઐશ્વર્ય પરાક્રમનું જ્ઞાન કરાવનાર અને હૃદય અને કર્ણ માટે રસાયણ, રસાયણ એટલે ઔષધિરૂપ પવિત્ર, ભવંતી રતકર્ણ રસાયણમ કથા, મારો જે જીવ આત્માને, હૃદય એટલે આત્મા, આત્માને અને કર્ણે એ રસાયણ સ્વરૂપે, ઔષધિ સ્વરૂપે એ કાળકર્મને માયાના બંધનમાંથી નિવૃત્ત કરાવવાના હેતુથી જે એવી કથા છે, એટલે અહીંયા કથાનું મહત્વ મહારાજે બતાવ્યું કે એવું જે કથા છે તે કથાનો સુખ અપાવનાર, કથાનો યોગ થાય છે. આ સમાગમ દ્વારા, પ્રસંગ દ્વારા શેનો યોગ થાય છે? તો ભગવાન કહે છે કે ભગવત કથાનો, ભગવાનના ઐશ્વર્ય મહાત્મ જ્ઞાન, એનું જે જ્ઞાન એવા સમાગમ દ્વારા એ પરમાત્માનો યથાર્થ જ્ઞાન જીવાત્માને થાય છે. અને એના ફળ સ્વરૂપે, એના યોગે કરીને હૃદય અને કર્ણને ઔષધિરૂપ, રસાયણરૂપ પવિત્ર કરનાર, એવું જે સુખ પમાડનાર એવી કથાઓનો યોગ થાય છે. અને જે કથાના યોગે કરીને શ્રદ્ધા રતિર ભક્તિર અનુક્રમેશિતી ક્રમિષ્યતિ, ભગવાન એમ ભાગવતજી એમ કે છે કે એમના કથાના શ્રવણે કરીને, યોગે કરીને કયા ગુણ વધે છે? તો કે છે, શ્રદ્ધા રતિર ભક્તિરનુ, જેના જીવનની અંદર શ્રદ્ધા વધે છે, પ્રેમ વધે છે, રતિ એટલે પ્રેમ, પ્રેમ વધે છે અને ભક્તિ એની અભિવૃદ્ધિ કરનાર એ કથાનો યોગ છે, એવો પ્રસંગ છે. એટલે આ પ્રસંગના હેતુથી મહારાજ કહે છે કે એવા પ્રસંગે કરીને મોક્ષ દ્વાર પણ ખુલે છે. કારણ કે આ જે કર્મ ગુણ જે આપણે જીવાત્મા શીખશે, એને પોતાના આચરણમાં મૂકશે, તો એનાથી પોતાના અંદર રહેલા જે તમામ પ્રકારના જે વિકારો છે, સંગ દોષ હરાઈતે, જે ભગવાન કહે છે સર્વ પ્રકારના વિકારોના જે દોષ છે, એવા દોષથી નિવૃત્ત થશે. અને કેવા ગુણ આવશે? તો કે શ્રદ્ધા, પ્રીતિ અને ભક્તિ એની અંદર અભિવૃદ્ધિ થશે. અને એ શ્રદ્ધા, પ્રીતિ અને ભક્તિ, જેને ધર્મ, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય એવા જે ગુણ સંપન્ન થશે, ત્યારે જીવાત્માને માટે મોક્ષનો દ્વાર ખુલશે. મહારાજે બહુ સુંદર સરળ ભાષાની અંદર અહીંયા વાત લખી છે. પણ જયારે ભાગવતજીનો વિસ્તાર આપણે જોઈએ, એ શ્લોકનો વિસ્તાર જોઈએ, તો આપણને મહારાજે મોક્ષના દ્વાર સુધી ઉભા કરી દીધા છે. જીવાત્માને જો આવા સદગુણે સંયુક્ત પોતાના જીવન કરાય, એના સત્સંગના માધ્યમે કરીને, સત્પુરુષોના એકાંતિક સંતોના સમાગમે કરીને, એના પ્રસંગે કરીને, જ્યારે જીવાત્માને શ્રદ્ધા, ભક્તિ અને જે ગુણ છે એની અંદર પ્રીતિ છે ભગવાનના સ્વરૂપની અંદર, એ જ્યારે વૃદ્ધિને પામે, અને વૃદ્ધિને પામે પછી મૂકી નથી રાખવાની, એને આચરણમાં મૂકવાની છે, એવી જ્યારે જીવાત્મા એને યુક્ત, જ્યારે આચરણે યુક્ત થાય, ત્યારે જીવાત્માનો મોક્ષ દ્વાર ખુલે. એવી રીતે એટલે ભગવાનના આ કથાના આશ્રય દ્વારા ભગવાનની પ્રીતિ વધે છે, મહાત્મા ભગવાનનું સમજાય છે, ભગવાનની ભક્તિ કરવાના સંકલ્પો થાય છે, ઈચ્છા જાગૃત થાય છે, અને ધર્મ આચરણ પણ જીવાત્મા સહેજે સહેજે કરે છે, અને એ રીતે એનો મોક્ષનો દ્વાર જીવાત્માનો ખુલે છે. એવી રીતે ભગવાન શ્રીહરિ અહીંયા આગળ મોક્ષના દ્વારનું પણ વિશ્લેષણ સાથે એનો ઉત્તર મહારાજે કર્યો. ભાગવત ધર્મનું સંરક્ષણ અને મોક્ષના દ્વારનો ઉગાડવાનો હેતુ એ આવા સત્પુરુષોના સમાગમ દ્વારા આવા ગુણગ્રાહી થઈને પોતાના જીવનની અંદર શ્રદ્ધા, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય એને બળ મળે, અને એના દ્વારા ધર્મનું રક્ષણ થાય, અને સત્સંગની અંદર રહીને ભગવાનની ભક્તિ કરી અને જીવાત્મા મોક્ષ માટે અધિકારી બને છે. એટલે સુંદર અહીંયા મહારાજે ઉત્તરની વાત કરી. અને પછી શુકમુનિએ મહારાજને પૂછ્યું છે, ગમે તેવો આપતકાળ પડે, આ તો મહારાજે જ્ઞાનની વાત કરી, અને હવે જીવાત્માને સમજાય પણ ખરી કે મોક્ષનો દ્વાર કેમ ઉગડે છે, પણ ઘણી વખત સમય, પરિસ્થિતિ અને સ્વભાવ એને કારણે, સ્વાર્થને કારણે, જીવાત્મા દેશકાળને કારણે, ગમે તે નિમિત્ત બનાવીને, ગમે તે કારણ બનાવીને, આ જ્ઞાન સમજ્યા પછી પણ એ જ્ઞાનથી વિચલિત થઈ જાય છે. આ મનુષ્ય સ્વભાવ છે. એટલે સહજતાથી છોડી દે એને તો મૂર્ખ કહેવાય જ, પણ ઘણી વખત એને બહાનું મળી જાય છે કે દેશકાળ એવો હતો, પરિસ્થિતિ એવી હતી. જ્યારે કે આ ધર્મ જ્ઞાન ભક્તિ વૈરાગ્ય ભગવાનનું મહાત્મા આ બધું જ્ઞાન થયું છે, પણ છતાંય આચરણમાં ડગી જવાનું છે. અને જ્યારે એને પૂછવામાં આવે કે તમને આ જ્ઞાન હોવા છતાં પણ તમે વિચલિત થઈ ગયા, તો એની પાછળ બહાના ઘણા બનાવતા હોય. દેશકાળનું બહાનું બનાવે, સમયનું બહાનું બનાવે, પરિસ્થિતિનું બહાનું બનાવે, પોતાના સ્વાર્થનું બહાનું બનાવે. અને એટલા માટે શુકમુનિએ સાવધાન કર્યા. પછી શુકમુનિએ પૂછ્યું છે, ગમે તેવો આપતકાળ પડે, વાલા ભક્તો, ગમે તેવો, જેની સીમાઓ જ નથી, જેની સીમાઓ નથી, આપતકાળ એટલે તમામ પ્રકારની પરિસ્થિતિ, તમામ પ્રકારના વાતાવરણ, તમામ પ્રકારના સંયોગો, તમામ પ્રકારની પરિસ્થિતિઓની અંદર કોઈ પણ પ્રકારે આપતકાળ જેવું લાગતું હોય તો પણ પોતાના ધર્મમાંથી ન ખસે તે કયે લક્ષણે કરીને ઓળખાય. મહારાજને શુકમુનિએ પૂછ્યું છે, મહારાજ, આ જ્ઞાનની વાત તો આપે કરી, મોક્ષના દ્વાર ઉગાડવાની વાત કરી, ભાગવત ધર્મનું પોષણ કરવાની વાત કરી, હવે આ જ્ઞાન તો થયું છે, પણ હવે આ માર્ગ ઉપર અખંડ અડગ રહેવાય એનું કેવું લક્ષણ હોય? આ માર્ગ તો આપે અમને સૂચવ્યો, પણ આપતકાળ પડે, પરિસ્થિતિઓને આધીન, સ્વાર્થને આધીન, માનને આધીન, પોતાના અણસમજણને આધીન, સંઘને આધીન, દેશકાળને આધીન, ઘણા બધા એના પરિબળો છે, અને આ બધા પરિબળોની અંદર અમે વિચલિત ન થઈ જઈએ, અડગ રહીએ, ન ખસે, અહીંયા આગળ શબ્દ વાપર્યો, ન ખસે, ધર્મમાંથી ન ખસે તે કયા લક્ષણે કરીને ઓળખાય? શુકમુનિના પ્રશ્નનો ભગવાન શિયરિ બહુ સુંદર જવાબ આપ્યો, અને આ આપણે સૌએ જીવનમાં દ્રઢ કરીને રાખવા જેવો છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને પરમેશ્વરના વચનની ખટકો રહે, ભગવાનના વચનનો ખટકો રહે, અને નાનું મોટું વચન, મોટું મોટું નહીં, નાનું અને મોટું બંને, એટલે તમામ પ્રકારના વચન, જેને પરમેશ્વરના વચનનો ખટકો રહે, સાવધાની રહે, અને નાનું મોટું વચન લોપી શકે નહીં એવી રીતનો જેનો સ્વભાવ હોય, ભગવાનના વચનમાં પરિપૂર્ણ સમર્પણ, પરિપૂર્ણ વિશ્વાસ, પરિપૂર્ણ દ્રઢતા અને પરિપૂર્ણ ભગવાનને નિવેદિત થઈ જવું, આત્મનિવેદનમ, જે ભગવાનને અર્પણ થઈ જવું, એવા ભગવાનના વચનનો ખટકો રહે, સાવધાની રહે, અને નાનું મોટું વચન લોપી શકે નહીં એવી રીતનો જેનો સ્વભાવ હોય, જેને એવી સમજણ અને સ્વભાવને કેળવ્યો હોય, સમજણથી સ્વભાવને કેળવ્યો હોય, અને એવો જેનો સ્વભાવ થયો હોય, એવો જેનો સ્વભાવ હોય, તેને ગમે તેવો આપતકાળ આવે તોય પણ એ ધર્મ થકી પડે જ નહીં. આ ધર્મ થકી કોની રક્ષા થાય? જેને ભગવાનના વચનમાં વિશ્વાસ છે, જેને ભગવાનના વચનમાં સમર્પણ છે, જેને ભગવાનના આજ્ઞામાં, ભગવાનની બાંધેલી મર્યાદાઓમાં, ભગવાનના સિદ્ધાંતની અંદર દ્રઢતા છે, અને એવું જે આચરણ કરનાર છે, તેના માટે તેની જે ધર્મો રક્ષેતી રક્ષતઃ, ગમે તેવો આપતકાળ આવે તો પણ એ ધર્મ થકી પડે જ નહીં. માટે જેને વચનમાં દ્રઢતા છે, વચનામૃતના શબ્દો વાલા ભક્તો હૃદયમાં કંડારી લેજો, જેને વચનમાં દ્રઢતા છે તેનો જ ધર્મ દ્રઢ રહે છે, અને તેનો જ સત્સંગ પણ દ્રઢ રહે છે. ભગવાન સ્વામિનારાયણના અમૃત વાક્યો, ભગવાન શિયરીના કલ્યાણકારી વાક્યો, ભગવાન શિયરીના આ સીધા જીવાત્માને કલ્યાણના મોક્ષના દ્વાર સુધી નિર્વિઘ્નપણે પહોંચાડે એવા સુંદર સિદ્ધાંત વાક્યો મહારાજે વચનામૃતની અંદર કીધા, જેને પરમેશ્વરની વચનનો ખટકો રહે અને નાનું મોટું વચન લોપી શકે નહીં એવી રીતનો જેનો સ્વભાવ છે, ક્રિયા નહીં સ્વભાવ. અહીંયા મહારાજે એટલે સ્વભાવ, આપણે સ્વભાવની વ્યાખ્યા સમજ્યા હતા, સ્વભાવની આધ્યાત્મનો જયારે પ્રશ્નો ઉત્તર સમજ્યા હતા ત્યારે સ્વભાવનો, સ્વભાવ એટલે અહીંયા આગળ પ્રકૃતિ, એનો પ્રકૃતિ બની ગયો છે, એને આચરણ કુદરતી થાય છે, સ્વભાવિક થાય છે, એવો જેનો સ્વભાવ હોય, પરાણે નથી કરવો પડતો, દુનિયાને દેખાડવા નથી કરવો પડતો કે હું ધર્મ આચરણ કરું છું, ભગવાનની વચનને માનું છું, અથવા તો એને ભગવાનને વચનને માનવા માટે હું બંધનમાં છું, એવો ભાવ નથી થતો. સહજ પ્રકૃતિક હૃદયનો ભાવ એવો છે કે એવા ભાવથી કરીને એ જીવાત્મા ભગવાનના વચનને જ અનુસરે છે. નાના મોટા વચનનો લોપી શકે નહીં એવો જ એનો સ્વભાવ છે. એવો સ્વભાવ તેને ગમે તેવો આપતકાળ પડે તો પણ તે ધર્મમાંથી પડે નહીં. અને એટલું જ નહીં, માટે મહારાજ અહીંયા આગળ બહુ સુંદર વાત સમજાવી, માટે જેને વચનમાં દ્રઢતા છે, ભગવાનના વચનની અંદર જેને દ્રઢતા છે, તેનો જ ધર્મ દ્રઢ રહે છે. અને માત્ર ધર્મ દ્રઢ રહે છે નહીં, તેનો જ સત્સંગ પણ દ્રઢ રહે છે. અન્યથા જો ભગવાનના વચનને લોપે ને તો એ સત્સંગી નથી રહેતું. સાધુ મોટા હરિભક્ત કે મોટા બ્રહ્મ સ્થિતિને પામેલા મુક્ત એ તો દૂરની વાત રહી, એ સત્સંગી જ નથી રહેતો, એ ભગવાનનો આશ્રિત જ નથી રહેતો. મહારાજ કહે છે તેનો જ સત્સંગ પણ દ્રઢ રહે છે, અન્યથા એનો સત્સંગ પણ દ્રઢ રહેતો નથી. એ કુસંગી થઈ જાય છે, એ નાસ્તિક થઈ જાય છે, એ સત્સંગી પણ રહેતો નથી. એ દ્રઢતાથી તો બહુ દૂર વાત રહી. પણ આ રીતે મહારાજે વચનામૃતની અંદર બહુ સુંદર આપણને ગરડા પ્રથમના 54માં વચનામૃતની અંદર મહારાજે 3 સિદ્ધાંતોની વાત સમજાવી. મોક્ષ જે ધર્મ છે, ભાગવત ધર્મ જેને શાસ્ત્રોએ કીધો છે, એ ભાગવત ધર્મનું પોષણ કેવી રીતે થાય, એના ગુણ કેવી રીતે ગ્રહણ કરાય, એના માટે સદાચાર કેવી રીતે જીવનની અંદર ધર્મપરાયણતા આવે, વૈરાગ્ય આવે, જ્ઞાન ભગવાનનું મહાત્મ જ્ઞાન સમજાય, અને એનો જે યોગ છે એ યોગે કરીને એનું પોષણ કેમ થાય એવી સુંદર મહારાજે વાત સમજાવી. મોક્ષ દ્વારની મહારાજ કે પ્રાપ્તિ જીવાત્માને કેમ થાય તો એનું પણ મહારાજે લક્ષણ બતાવ્યું. ભગવાનની કથા, કીર્તન અને સાંસારિક વિષયોનો વૈરાગ્ય, એવા જે ગુણ છે, એવા ગુણની પ્રાપ્તિ જ્યારે જીવાત્માને થાય, એ ભગવાનના કથા દ્વારા એને પ્રાપ્ત થાય, એના ફળ સ્વરૂપે ભગવાનના સ્વરૂપની અંદર પ્રીતિ વધે, શ્રદ્ધા વધે, ભક્તિ વધે, એવી જ્યારે જીવાત્માને પ્રસંગ થાય, એ પ્રસંગના યોગે કરીને જીવાત્માનો મોક્ષ દ્વાર ખુલે છે. અને એ પ્રસંગની અભિવૃદ્ધિ ક્યાંથી થાય, ત્યારે કે સાધુ સમાગમ, સંત સમાગમ, સત્સંગ સમાગમ, એકાંતિક એવા સંતોના સમાગમ દ્વારા, જેનામાં એવા ગુણ રહેલા છે, એવા ગુણને જોઈને, અનુસરીને, શ્રવણ કરીને જીવાત્મા જ્યારે પોતામાં ઉતારે છે, ત્યારે એનો મોક્ષનો માર્ગ પ્રશસ્ત થાય છે. અને એ પણ કેવી રીતે, ત્યારે અહીંયા આગળ મહારાજ છેલ્લે એમ ટકોર કરે, ભગવાનના વચન એટલે ભગવાનના શાસ્ત્ર વચન, શિક્ષાપત્રી, ગીતા, આ સત્સંગી જીવન, આ બધા ભગવાનના વચન છે. એવા વચન એનો ખટકો રાખે અને એનું નાનું મોટું વચન હોય એને લોપે નહીં, એવો સ્વાભાવિક ચેષ્ટા થઈ જાય, એવો સ્વભાવ જ એનો ઘડાઈ જાય, એવો જ્યારે સ્વભાવ થાય ત્યારે ગમે તેવો આપતકાળ આવે તો પણ એ પોતાના માર્ગથી ડગે નહીં, અને માર્ગથી ડગે નહીં એટલે લક્ષ્ય સુધી પહોંચે. જો માર્ગથી ભટકી જાય, ધર્મ માર્ગથી ચ્યુત થઈ જાય તો ક્યારે પણ મોક્ષ દ્વાર સુધી પહોંચવાનો નથી. એટલા માટે એના અનુસંધાને મહારાજ કે મોક્ષ દ્વારની પ્રાપ્તિ માટે આ માર્ગ જ પ્રશસ્ત છે, અને એ માર્ગને જો અનુસરવો હોય તો ભગવાનના વચનનો ખટકો રાખી એનું અનુસરણ કરે તો આપતકાળ પડે તો પણ ધર્મ થકી પડે નહીં. અને જેને વચનમાં દ્રઢતા છે તેનો જ ધર્મ એ દ્રઢ રહે છે, અને તેનો જ સત્સંગ પણ દ્રઢ રહે છે. અન્યથા આપણી જે આ મહેનત છે, આપણો પુરુષાર્થ છે, વૃથા છે. અને એટલા માટે વાલા ભક્તો, માટે આપણે સૌએ આજે સંકલ્પ કરીએ કે અમારા જીવનની અંદર આ ત્રણેય જે જ્ઞાના છે, ભાગવત ધર્મનું પોષણ, મોક્ષનો દ્વાર માટે જે સાધનો, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય ઇત્યાદિ, જે ભગવાનની રતિ, પ્રેમ, ભગવાનની શ્રદ્ધા, ઉપાસના વગેરેની અંદર દ્રઢતા આવે, અને એના માર્ગે ચાલવા માટે ભગવાનના શાસ્ત્ર પ્રમાણિત જે વચનો છે, ભગવાનની આજ્ઞાઓ છે, એને જીવનમાં દ્રઢ કરીએ, અને એવા સંતોનો સમાગમ કરીએ, એવા હરિભક્તોનો સમાગમ કરીએ, એવા સત્સંગનો પ્રસંગ કરીએ, એનો યોગ કરીએ, અને એવી દ્રઢતાથી કરીએ કે આપણા જીવનનો સ્વભાવ એવો થઈ જાય કે ભગવાનની આજ્ઞા અને ભગવાનની ઉપાસના એની અંદર કાયમ આપણે અનુસરીએ, એવો આપણો સ્વભાવ થઈએ, એવો સંકલ્પ કરીએ તો આપણું જીવન સફળ થઈ જાય. હરે કૃષ્ણ. મારા લક્ષ્મીનારાયણ દેવના ચરણારવિંદમાં પ્રાર્થના કરીએ છીએ કે દેશ વિદેશમાં અત્યારના દેશકાળ પ્રમાણે ઘણી બધી પરિવર્તનો જોવા મળે છે, ઘણા બધા વાતાવરણોની અંદર કલુષિત જોવા મળે છે, પણ આવા કલુષિત વાતાવરણની અંદર અમારો ધર્મ, અમારી ભક્તિ અને આપનો જે સર્વોપરી અમારો નિશ્ચય છે, આપના પ્રત્યેનું, આપના સ્વરૂપનો, એ કાયમ દ્રઢતાથી રહે એવી અમારા સર્વ ઉપર કૃપા કરજો. અને આ સમગ્ર ત્રિવિધ તાપ થકી જે કીધું મુચ્યતે સર્વતો ભયાત, આ સર્વ જે ભય છે એનાથી કાયમ અમારી રક્ષા કરજો, અમારી કાયમ અમારી મહારાજ અમારી સંભાળ રાખજો એવી ભગવાન શ્રી હરિના ચરણારવિંદમાં પ્રાર્થના કરી, અને આપણા જીવનમાં પણ એવા સદગુણ આવે એવી ભગવાન કૃપા કરે એ પ્રાર્થના સાથે આજનું વચનામૃત આપણે અહીંયા પૂર્ણ કરીએ. ઇતિ વચનામૃત ગરડા પ્રથમનું 54મું સહજાન સ્વામી મહારાજની જય.